समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार द्रव्यानुयोग नो सर्वश्रेष्ठ ग्रंथ अने एनी उपरनी भरत क्षेत्रनी सर्वोत्तम टीका आत्मख्याति भगवान अमृतचंद्राचार्य रचित छे अने साथे पंडित जयचंदजी छाबड़ाना भावार्थ અને આ બધા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના ભાવવાહી પ્રવચનો, આ બધો મેળ મળવો અને એવો સ્વાધ્યાય થવો એ અહોભાગ્યની વાત છે. અને આપણા અહોભાગ્ય કે આપણે આવો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. અત્યારે સંવર અધિકાર પૂરો થવા આવ્યો છે. સંવર અધિકારની બધી ગાથાઓ આપણે પૂરી કરી છે. કળશ 131 પછી હવે છેલ્લો કળશ 132 અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે. એટલે સંવર અધિકાર પૂરો કરતા પહેલા હવે આ કળશમાં સંવર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનનો મહિમા વ્યક્ત કરવામાં આવ્યો છે. સંવર અધિકાર પૂર્ણ કરતા સંવર થવાથી જે જ્ઞાન થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કળશ 132 અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે. કળશ 132 ભેદ જ્ઞાન ઉચ્છલન કલનાત શુદ્ધ તત્વ ઉપલંબાત રાગ ગ્રામ પ્રલયકરણાત કર્મણા સંવરેણ બિભ્રતોષમ પરમમ અમલ આલોકમ અમલાનમ એકમ જ્ઞાનમ જ્ઞાને નિયતમુદિતમ શાશ્વત ઉદ્યોતમ એતત. શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે ભેદ જ્ઞાન ઉચ્છલન કલનાત શુદ્ધ તત્વ ઉપલંબાત, એટલે કે ભેદ જ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થઈ, શુદ્ધ તત્વની ઉપલબ્ધિથી રાગ ગ્રામ પ્રલય કરણાત, શુદ્ધ તત્વની ઉપલબ્ધિથી રાગના સમૂહનો વિલય થયો. રાગના સમૂહનો વિલય થવાથી કર્મણા સંવરણ, કર્મનો સંવર થયો અને કર્મનો સંવર થવાથી જ્ઞાને નિયતમ એ તત્ જ્ઞાનમ ઉદિતમ, જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું. શું કહ્યું? કે ભેદ જ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી, ભેદ જ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થઈ, શુદ્ધ તત્વની ઉપલબ્ધિથી રાગના સમૂહનો વિલય થયો. રાગના સમૂહનો વિલય થવાથી કર્મનો સંવર થયો અને કર્મનો સંવર થવાથી જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું. હવે એ જ્ઞાન કેવું છે? તો કહે છે કે વિભ્રમત પરમમ તોષમ, કે જે જ્ઞાન પરમ સંતોષને અર્થાંત પરમ અતિન્દ્રિય આનંદને ધારણ કરે છે. વળી કેવું છે? તો કહે છે કે અમલ આલોકમ, જેનો પ્રકાશ નિર્મળ છે, અર્થાંત રાગાદિકને લીધે મલિનતા હતી તે મલિનતા હવે રહી નથી. અમલાનમ, જે અમલાન છે, અર્થાંત ક્ષયોક્ષમિક જ્ઞાનની માફક કરમાયેલું નિર્બળ નથી પરંતુ સર્વલોકાલોકને જાણનારું છે. વળી કેવું છે? તો કહે છે, એકમ, જે એક છે, અર્થાંત ક્ષયોક્ષમથી ભેદ હતા તે હવે નથી. અને છેલ્લે કહે છે કે શાશ્વત ઉદ્યોતમ, જેનો ઉદ્યોત શાશ્વત છે, અર્થાંત જેનો પ્રકાશ નાશ વિનાનો છે, અવિનશ્વર છે. પહેલા તો જ્ઞાન ઉત્પન્ન થયું એની વાત કરી અને પછી જ્ઞાન કેવું છે એની વાત કરવામાં આવી. દરેક અધિકારના અંતે જ્ઞાન ઉત્પન્ન થયું એવો કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યો છે અને પછી એ જ્ઞાન કેવું છે એનું વર્ણન દરેક અધિકારના અંતે જે કરવામાં આવ્યું છે એ વર્ણનને આપણે એકત્રિત કરીએ તો ભગવાન આત્મા કેવો છે એનો વિસ્તૃત રીતે આપણને ખ્યાલ આવી જાય એવા એ વર્ણન છે. દરેક અધિકારનો છેલ્લો શ્લોક ખૂબ ગંભીરતાપૂર્વક લેવા જેવો છે કે એમાં જ્ઞાન ઉત્પન્ન થયું એવી વાત અમૃતચંદ્રાચાર્ય ભગવાન કરે છે અને એ જ્ઞાન એ અધિકારમાં આવતી વાતને લીધે એને કેવી રીતે ગ્રહણ કરવામાં આવી કે જેથી એ જ્ઞાન ઉત્પન્ન થયું એમ કહી અને કહેવામાં આવે છે. અહીંયા પણ એ જ રીતે સંવરનો અધિકાર છે એટલે સંવર થતા જ્ઞાન ઉત્પન્ન થયું એમ લેવામાં આવ્યું છે અને સંવર કઈ રીતે થયો તો આખો ક્રમ દર્શાવવામાં આવ્યો છે. વેદ જ્ઞાનની મુખ્યતાથી વાત કરવામાં આવી એટલે શરૂઆત જ એ રીતે કરી કે ભેદ જ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી જીવે જો કાંઈ કરવા જેવું હોય તો ભેદ જ્ઞાન પ્રગટ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. પોતે ભગવાન આત્મા ત્રિકાળક નાયક એ બધાથી જુદો છે. તીર્થંકર ભગવાન અને કેવળી ભગવાન સાક્ષાત સમોસરણમાં બિરાજતા હોય, એમની દિવ્ય ધ્વનિ છૂટતી હોય, પણ એ બધાથી પણ આ ભગવાન આત્મા જુદો છે, નિરાળો છે. એવા ભગવાન આત્માને પોતે પોતાના જ્ઞાનમાં પ્રગટ કરવાનો છે એટલે કે પોતે પોતાના જ્ઞાનમાં એને જાણી લેવાનો છે અને એવું જાણપણું કરવામાં સૌથી મહત્વનું કોઈ પગથિયું હોય તો તે ભેદ જ્ઞાન છે. એ વાત અહીંયા સંવર અધિકારમાં કરવામાં આવી એટલે છેલ્લા કળશમાં એમ કહે છે કે ભેદ જ્ઞાન પ્રગટ કરવાના અભ્યાસથી શુદ્ધ તત્વની એટલે આત્મતત્વ જે ત્રિકાળ શુદ્ધ છે એની ઉપલબ્ધિ થઈ. ઉપલબ્ધિ થઈ એટલે એને એ અનુભવમાં આવ્યું. શુદ્ધ તત્વ તો હતું જ, એ કંઈ નવું બન્યું છે એમ નહીં. આત્મતત્વ તે ત્રિકાળ ત્રણેય કાળે શુદ્ધ છે એ તો છે, છે, છે ને છે, હતું 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 ને હતું અને રહેશે રહેશે ને રહેશે, એમાં કોઈ ફેર નથી. પણ એને પર્યાયમાં એ પ્રગટ થયું, પર્યાયમાં એની એને ઉપલબ્ધિ થઈ. શુદ્ધ આત્મતત્વ તરફ એનું લક્ષ્ય ન હતું, શુદ્ધ આત્મતત્વને તે અનુભવતો ન હતો. હવે વર્તમાન પર્યાયમાં એનું લક્ષ્ય શુદ્ધ આત્મ તરફ થયું છે, એની એકાગ્રતા એ ભણી થઈ અને એનો એને અનુભવ થયો એટલે એ રીતે અહીંયા શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિ થઈ. અને એવા શુદ્ધ તત્વની ઉપલબ્ધિથી શું થયું? તો કે રાગનો નાશ થયો, સમગ્ર રાગનો વિલય થયો. એટલે અહીંયા કહે છે કે રાગના સમૂહનો વિલય થયો. વિલય થયો કહેવા કરતા એમ કહીએ કે હવે રાગ ઉત્પન્ન જ નથી થતો. હવે રાગ ઉત્પન્ન જ નથી થતો. પૂર્વે જે રાગ થયો, પૂર્વે એવી પર્યાય થઈ અને એવા ભાવે પરિણમન થયું, એ બધું તો ગયું પણ હવે નવો રાગ ઉત્પન્ન જ નથી થતો. એટલે રાગના સમૂહનો વિલય થયો કહેતા હવે એ રાગનો નિરોધ થયો, રાગ ઉત્પન્ન જ થતો નથી. અને એમ રાગના સમૂહનો વિલય થવાથી કર્મનો સંવર થયો, અને કર્મનો સંવર થવાથી જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું. કર્મનો સંવર એટલે કે હવે એને આશ્રવ થતા જ નથી, હવે આશ્રવ થતા નથી, અને પૂર્વકર્મ છે એનો સ્થિતિબંધ પૂરો થતા એ ફળ આપીને ખરી જાય છે, નિર્જરી જાય છે, અને આ જીવને હવે નવા કર્મ બંધાતા નથી, આશ્રવ નથી, બંધ પણ નથી, એમ એ આશ્રવ રહિત દશા એ સંવર એટલે કે કર્મનો સંવર. કર્મનો સંવર થયો એટલે હવે જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું. જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું, પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, એમાં જ એ પોતે એકાગ્રતા કરી છે, એટલે હવે એને જ્ઞાનની પર્યાયમાં જે સમ્યક જ્ઞાન થયું તે જ્ઞાન ઉદય પામ્યું. અને એ જ્ઞાનનો વિસ્તાર કરીને સમજાવે છે કે એ જ્ઞાન કેવું છે, કે જે જ્ઞાન પરમ સંતોષને, પરમમ તોષમ, અહીંયા સંતોષની વાત લીધી છે. સંતોષ શબ્દ દ્વારા કહેવું એ છે કે હવે કોઈ આકાંક્ષા ઈચ્છા ઉત્પન્ન થતી નથી, હવે કૃત્ય કૃત્ય થયા છીએ એવો ભાવ છે, એટલે આનંદનો ભાવ છે. જે જ્ઞાન પરમ સંતોષને ધારણ કરે છે એટલે એનો અર્થ એવો થાય છે કે અતિન્દ્રિયપણે એ આનંદને ધારણ કરે છે, અને એનો નિર્મળ પ્રકાશ છે. એટલે હવે કોઈ મલિનતા રહી નથી, રાગાદિકની કર્મની કોઈ મલિનતા હવે રહી નથી, વિભાવ ભાવની કોઈ મલિનતા રહી નથી, એટલે એનો પ્રકાશ નિર્મળ છે. પહેલા રાગાદિકને લીધે મલિનતા હતી, હવે એ રહી નથી, એટલે એવો એ જ્ઞાન પ્રકાશ નિર્મળ પ્રકાશ છે. એ જ્ઞાન જ્યોત નિર્મળ છે, મલિનતા વિનાની છે. અને વળી કહે છે કે એ જ્ઞાન કેવું છે, તો કે છે કે એ ક્ષયોક્ષમિક જ્ઞાનની માફક નથી. ક્ષયોક્ષમિક જ્ઞાન છે એ તો નિર્બળ છે, એ સર્વ લોકાલોકને જાણનારું પણ નથી. પણ હવે જે જ્ઞાન થયું છે એ તો સર્વ લોકાલોકને જાણનારું છે, અને એ ભેદથી રહિત છે, એક જ છે. ભેદ વિનાનું પૂર્ણ જ્ઞાન એક જ છે, અને એ જ્ઞાન પ્રકાશમાં આવ્યું છે એ હવે ક્યારેય નાશ પામવાનું નથી. એનો ઉદ્યોગ થયો છે, હવે એનો અસ્ત થવાનો નથી, એવું આ જ્ઞાન શાશ્વત છે, અવિનશ્વર છે. બહુ સરસ વાત કળશની અંદર કરી દીધી કે ભેદ જ્ઞાન દ્વારા આગળ વધીને સંવર, અને એમાં ને એમાં આગળ વધતા એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એ વાતને અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ કળશમાં કરી દીધી. આ રીતે અહીંયા ટીકામાં કહે છે કે સંવર રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો, અને ભાવાર્થમાં કહે છે કે રંગભૂમિમાં સંવરનો વેશ એટલે સ્વાંગ આવ્યો હતો, તેને જ્ઞાને જાણી લીધો, તેથી તે નૃત્ય કરી બહાર નીકળી ગયો. અને પંડિતજી ભાવાર્થ લખે છે તો એમાં છેલ્લે એક કાવ્ય લખે છે, અહીંયા પણ એવી જ રીતે કાવ્ય લખ્યું છે કે ભેદ વિજ્ઞાન કલા પ્રગટઈ તબ શુદ્ધ સ્વભાવ લહઈ અપનાહી. ભેદ વિજ્ઞાન કલા પ્રગટઈ, આવું ભેદ વિજ્ઞાન પ્રગટે ત્યારે આ ભેદ વિજ્ઞાનને કલા કહી છે. જે ખીલી નીકળે છે એને માટે શબ્દ કલા વાપરવામાં આવે છે. ચંદ્ર એ સોળે કળાએ ખીલી નીકળ્યો એમ આપણે જયારે કહીએ છીએ, પૂનમનો ચંદ્ર, પૂર્ણિમાનો ચંદ્ર, તો અહીંયા પણ એ ભેદ વિજ્ઞાન કલા પ્રગટઈ, એ પૂર્ણપણે ભેદ વિજ્ઞાન ખીલી નીકળ્યું છે ત્યારે શુદ્ધ સ્વભાવ ને એ અનુભવે છે. શુદ્ધ સ્વભાવ લહી અપનાહી, રાગ દ્વેષ વિમોહ સબહી ગલી જાય, બધું જ ગળી જાય છે, બધું જ ચાલ્યું જાય છે, રહેતું જ નથી. રાગ દ્વેષ મોહ બધા ચાલ્યા જાય છે. ઈમય દુઃખ કર્મ રૂકાહી, અને એમ હવે કર્મ નો આશ્રવ થતો નથી, કર્મ હવે આવતા જ નથી. ઉજ્જવલ જ્ઞાન પ્રકાશ કરઈ, બહુ તોષ ધરઈ પરમાત્મ માહી, અને હવે જ્ઞાન પ્રકાશ ઉત્પન્ન થયો છે, એ ઉજ્જવળ છે, એ પરિપૂર્ણ છે, પવિત્ર છે, એ આત્મામાં ઉત્પન્ન થયો છે, આત્મામાંથી ઉત્પન્ન થયો છે એમ હવે. યો મુનિરાજ ભલી વિધિ ધારત કેવલ પાય સુખી શિવ જાહી, એમ મુનિરાજ એને પ્રગટ કરે છે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને હંમેશને માટે સુખની પ્રાપ્તિ કરે છે, શિવપદની પ્રાપ્તિ કરે છે, સિદ્ધત્વની પ્રાપ્તિ કરે છે. પૂજ્ય ગુરુદેવે આ કળશ ઉપર આપેલ પ્રવચનના અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ છઠ્ઠો, પાના નંબર 443, કળશ 132, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. શરૂઆતમાં જ ગુરુદેવ કહે છે કે જુઓ શું કહ્યું. જેને ધર્મ પ્રગટ કરવો છે, જેને સંવર પ્રગટ કરવો છે અથવા મોક્ષ માર્ગ પ્રગટ કરવો છે, તેને ભેદ જ્ઞાન પ્રગટ કરવાનો અભ્યાસ કરવો જ ઈષ્ટ છે, અભ્યાસ કરવો જ જરૂરી છે, એ જ એકમાત્ર કર્તવ્ય છે. ભેદ જ્ઞાનનો અભ્યાસ, ભેદ જ્ઞાન દ્વારા જ પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થાય એ વાત કળશમાં કહી, પંડિતજીએ પણ એ વાત કરી અને ગુરુદેવ પણ એમ જ કહે છે કે જે મોક્ષ માર્ગમાં છે એ ભેદ જ્ઞાન દ્વારા જ મોક્ષ માર્ગમાં આવે છે, જેને સંવર છે એને ભેદ જ્ઞાન દ્વારા જ એવા સંવરની પ્રાપ્તિ થાય છે, કેમ કે ભેદ જ્ઞાન પ્રગટ કરવાથી જ શુદ્ધ તત્વની પ્રાપ્તિ અનુભવાય છે. શુદ્ધ તત્વની પ્રાપ્તિ થતા એને હવે રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતા નથી અને એમ થતા એ કર્મરહિત થાય છે. એટલે ગુરુદેવ કહે છે કે રાગથી હું ભિન્ન છું એવા ભેદ જ્ઞાનના અભ્યાસ વડે પોતાને, આત્માને રાગથી અને નિમિત્તથી ભિન્ન પાડે ત્યારે તેને ભેદ જ્ઞાનનું ઉચ્છલન એટલે પ્રગટ થવું થાય. હું રાગથી જુદો છું, હું રાગથી ભિન્ન છું એવા અભ્યાસ વડે, એવો અભ્યાસ વારંવાર કરીને પોતે ભગવાન આત્મા જગતના બધા જ પદાર્થોથી જુદો છે એ વાતનો તો સ્વીકાર છે, પણ પોતાના ભાવ પરના લક્ષ્ય થતા શુભ ભાવથી પણ પોતે જુદો છે, આ રાગથી પણ હું જુદો છું એ મારું સ્વરૂપ નથી. આ દ્રવ્યશ્રુતનો રાગ નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ છે એવા વિકલ્પમાં રાજી રહેવાનો રાગ એ પણ મારો નથી, એનાથી પણ હું ભિન્ન જુદો ભગવાન આત્મા ત્રિકાળ નાયક છું. એટલે રાગથી હું ભિન્ન છું એવો વારંવાર અભ્યાસ કરતા અંદરમાં ઉતરી જતા એ પોતાને એટલે આત્માને રાગથી અને આ બધા નિમિત્તોથી જુદો પાડે અને એમ જ્યારે અનુભવે ત્યારે એને ભેદ જ્ઞાન પ્રગટ થયું એમ કહેવાય, અને ત્યારે તેને આત્માની ઉપલબ્ધિ રૂપ અનુભવ રૂપ સંવર થાય છે. આત્માની ઉપલબ્ધિ કહો કે સંવર કહો, એક જ વાત છે. ગુરુદેવ કહે છે કે શું રાગથી સંવર થાય? શુભ ભાવથી સંવર થાય, શુભ ભાવથી રાગથી સંવર ન થાય. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ આદિના રાગ તો એને આવે, સાધક દશામાં એવા શુભ ભાવ તો આવે, પણ એ કાંઈ એનું કર્તવ્ય નથી, એનું એને સ્વામિત્વ નથી, એ અટકવાના સ્થાન છે. એનો એ જ્ઞાતા દ્રષ્ટા રહી અને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે છે અને એમ એ રાગથી જુદો પડે છે, એટલે એવા રાગથી એ જુદો પડે છે ત્યારે સંવર થાય છે. પણ એમ નથી કે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ આદિના રાગથી સંવર થાય એમ નથી, કેમ કે રાગ તો આશ્રવ તત્વ છે. રાગ તો આશ્રવ તત્વ છે. જો રાગથી સંવર થાય એમ કોઈ માને, શુભભાવથી સંવર થાય એમ કોઈ માને, તો એ આશ્રવ છે. એને લીધે તો એને પુણ્યનો બંધ થાય અને પુણ્યનો બંધ થતા એને ભવના ભ્રમણ કરવા પડે. એટલે જો કોઈ એમ માને કે શુભભાવથી રાગથી સંવર થાય એમ કોઈ જો માને, તો એનો અર્થ એવો થયો કે આશ્રવ અને સંવરને એ એક માને છે. આશ્રવ રહિત દશા તે સંવર છે, એના સ્થાને એ આશ્રવ અને સંવરને એક માને છે. પણ એની એ માન્યતા એ ખોટી છે, જુઠ્ઠી છે, મિથ્યા છે. અહીં તો આ એક જ સિદ્ધાંત છે કે નિર્મળ આનંદનો નાથ, સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ આત્મા, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશી. ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશી છે અને ભાવથી અનંત અનંત જ્ઞાન, સુખ, વીર્ય, આનંદ આદિથી જુદો નહીં તેવો અભિન્ન એવો, તેને નિમિત્ત અને રાગથી જુદો પાડતા, ભિન્ન પાડતા, ભેદ જ્ઞાન દ્વારા નિમિત્ત અને રાગથી એવો ભગવાન આત્મા પોતે જુદો છે એમ એને રાગ અને નિમિત્તનું લક્ષ્ય છૂટી જતા ભેદ જ્ઞાન પ્રગટ થાય છે. એવા ભગવાન આત્માને નિમિત્ત અને રાગથી ભિન્ન પાડતા, અર્થાત નિમિત્ત અને રાગનું લક્ષ્ય છોડી દેતા ભેદ જ્ઞાન પ્રગટવાથી સંવર પ્રગટ થાય છે. નિમિત્ત અને વ્યવહારના રાગનો અંતરમાં ભેદ કરવાથી, એને જુદા પાડવાથી, પોતાથી નિમિત્ત અને રાગ જુદા છે એમ એને જુદા પાડતા સંવર પ્રગટ થાય છે. આ વાત કરી એટલે પેલા નિમિત્તના રશિયા અને વ્યવહારના રશિયાને ફરી પ્રશ્ન થયો કે તો શું નિમિત્ત અને વ્યવહાર રત્નત્રય નથી હોતા? ગુરુદેવ કહે છે કે એમાં ક્યાં અમે ના પાડીએ છીએ, એમ કોણ કહે છે? નિમિત્ત અને વ્યવહાર રત્નત્રય છે અને હો ભલે હોય, પણ એનાથી જુદા પડવાની અહીંયા તો વાત ચાલે છે. નિમિત્ત છે, નિમિત્ત નિમિત્તમાં છે, નિમિત્ત નિમિત્તમાં રહેવું નિમિત્તનું પોતાનું સ્વતંત્ર પરિણમન છે. માત્ર કાર્ય થાય છે એ વખતે છે, એની ઉપસ્થિતિ છે, પણ એ કંઈ ઉપાદાનમાં કરે છે એમ નથી. અને એમ જ એવા શુભભાવ છે તો શુભ ભાવ છે એટલે વ્યવહાર રત્નત્રય પણ હોય, પણ એ ભગવાન આત્માથી, ભગવાન આત્માના સ્વભાવથી જુદા છે, એટલે એનાથી જુદા પડવાની પ્રક્રિયાથી, એટલે ભેદની પ્રક્રિયાથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ રૂપ સંવર પ્રગટ થાય છે એમ વાત છે. નિમિત્ત અને વ્યવહાર રત્નત્રય પોતપોતામાં અસ્તિત્વપણે છે, સત્ય છે, પણ એનાથી ધર્મ થાય, સંવર થાય, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય એ માન્યતા ખોટી છે, અસત્ય છે. અહીંયા તો એ કહેવું છે નિમિત્ત છે, વ્યવહાર રત્નત્રય પણ છે, પણ એનાથી ખસીને પોતાના સ્વરૂપનું લક્ષ્ય થતા, પોતાના સ્વરૂપમાં એકાગ્રતા થતા સંવર થાય છે. ભાઈ અહીં તો આ કહે છે કે વ્યવહારના રાગથી પણ ભેદ પાડવાનો અભ્યાસ કરીને ભેદ વિજ્ઞાન પ્રગટ કરવું એ ધર્મની પહેલામાં પહેલી દશા છે, એ પહેલું પગથિયું છે. મિથ્યા દ્રષ્ટિને અનાદિથી રાગ સાથે એકતા છે, રાગ પ્રાપ્ત થતો આવ્યો છે અને રાગી એ થતો રહ્યો છે, તે હવે ભેદ જ્ઞાનના અભ્યાસ વડે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને જાણે, સમજે અને અનુભવે, એમ એને પોતાના શુદ્ધ આત્માને પ્રાપ્ત કરવાનો છે એની અહીંયા વાત છે. એટલે એમ એ શુદ્ધ આત્માને પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત થાય છે તો સંવર થાય છે. આ સંવર અધિકારનો છેલ્લો કળશ છે ને, એટલે એમાં સારભૂત વાત કરી છે, સારની વાત કરી છે. કહે છે કે શરીર, મન, વાણી, દેવ, ગુરુ, શાસ્ત્ર ઇત્યાદિ તો બધું પરદ્રવ્ય છે અને એ છે ભલે હો, પણ આત્મા ચૈતન્ય મહાપ્રભુ એ સર્વથી ભિન્ન છે અને એને પરનાલક્ષી થતા આ દયા, દાન, ભક્તિ આદિના જે ભાવ છે એ ભાવ એ રાગ છે. અને એવો એ રાગ હો ભલે, પણ એ શુભ ભાવથી આ ભગવાન આત્મા સચ્ચિદાન સ્વરૂપ એ જુદો છે, ભિન્ન છે. આ પ્રમાણે એને ભેદ જ્ઞાન કરવાનું છે. આ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ, એટલે કે પરથી અને નિમિત્તથી અને રાગથી ભગવાન આત્મા જુદો છે એમ ભેદ કરીને અંદરમાં સ્વમાં એકાગ્ર થવાનું છે અને એમ એકાગ્ર થતા એ ભેદ જ્ઞાન થાય છે અને એ ભેદ જ્ઞાનની પ્રગટતા વડે સંવર એટલે કે ધર્મ પ્રગટ થાય છે, પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે, આનંદનો અનુભવ થાય છે. આવી વાત છે. આમાં નિમિત્તથી અને વ્યવહારથી ધર્મ થાય છે એ વાત તો સાવ ચાલી ગઈ, સાવ ઉડી ગઈ, એ વાત તો રહેતી જ નથી. આગળ પાના નંબર 444 ઉપર ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે હવે કહે છે શુદ્ધ તત્વની ઉપલબ્ધિથી રાગ ગ્રામ પ્રલય કરણાત રાગના સમૂહનો વિલય થયો. શુદ્ધ તત્વની ઉપલબ્ધિથી રાગના સમૂહનો વિલય થયો, એટલે કે આત્મા પ્રત્યે ઢળતા વિકલ્પની ઉત્પત્તિ ન થઈ, રાગની ઉત્પત્તિ ન થઈ, એનું નામ જ રાગનો વિલય થયો, નાશ થયો. રાગના સમૂહનો વિલય કરવાથી કર્મણા સંવરેણ એટલે કર્મનો સંવર થયો, કર્મની ઉત્પત્તિ ન થઈ, કર્મનો સંવર થવાથી જ્ઞાને નિયતમ એતદ જ્ઞાનમ ઉદિતમ જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું એવું આ જ્ઞાન ઉદય પામે. એનો અર્થ શું? તો કહે છે કે જ્ઞાન સ્વભાવી જે આત્મવસ્તુ છે, વસ્તુ જ જ્ઞાન સ્વભાવી છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, એ જ્ઞાન કરવા સિવાય બીજું કાંઈ કરતો નથી, એ પોતે પોતાનું જ જ્ઞાન કરે છે અને પોતાના જ્ઞાનમાંથી એ આનંદને અનુભવે છે, સુખને અનુભવે છે. એ સિવાય ભગવાન આત્માનું બીજું કોઈ કાર્ય નથી, એ બીજે ક્યાંય પરમાં જતો નથી, એ પોતામાં જ રહ્યો છે, આનંદમાં છે, સુખમાં છે, શાંતિમાં છે. જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાનમાં એ પોતે પોતાના સુખના સ્વભાવનો, શાંતિના સ્વભાવનો, આનંદના સ્વભાવનો અનુભવ કરે છે, એ સિવાય બીજું કાંઈ કરતો નથી, એવો આ ભગવાન આત્મા છે. પણ જેને આવી દ્રષ્ટિ જ થઈ નથી, એવા ભગવાન આત્માનો જેણે વિચાર જ નથી કર્યો, એનું તો આ બધું નવું લાગે. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે જ્ઞાન સ્વભાવી જે આત્મવસ્તુ છે એમાં વર્તમાન જ્ઞાન પરિણતિ વડે સ્થિર થતા, જો વર્તમાન જ્ઞાન પરિણતિ વડે સ્થિર થતા, કેમ કે અનાદિનો એ પરનું લક્ષ કરી અને પરનું જ્ઞાન કરવા વાળો જ થયો છે, એટલે દરેક સમયે જે છે એક એક સમય વર્તમાન છે, એની પહેલાનો સમય એ ભૂતકાળ છે, અને આ એક સમય પછી આવનારો બીજો સમય છે તે ભવિષ્યકાળ છે. એટલે એક સમયનો જે વર્તમાન, એ વર્તમાનમાં એ એક સમયની એની જ્ઞાનની પર્યાય ક્યારે એ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરવાવાળી થઈ જ નથી. અનાદિથી એ વર્તમાન પરિણતિ, દરેક વર્તમાન, એક એક સમયનો વર્તમાન, એ દરેક વર્તમાનમાં એને પરનું જ લક્ષ કર્યું છે, એ પરને જાણવા વાળો થયો છે, પણ સ્વરૂપનું લક્ષ થયું નથી, એમ એ વર્તમાન પરિણતિ સમજવાની છે. વર્તમાન પરિણતિ અનાદિથી ચાલી આવે છે. વર્તમાન પણ કેટલો છે? જેટલા સમય છે એટલા વર્તમાન છે, એટલા જ સમય ભૂત છે અને એટલા જ સમય ભવિષ્ય છે. માત્ર એ ક્યાં ઉભો છે એ પ્રમાણે છે. સંગઠિત કરીએ ત્યારે વર્તમાનની પહેલાના બધા જ સમય છે તે ભૂત છે, અને વર્તમાન આ એક સમય એની પછી હવે આવનારા બધા સમય છે તે ભવિષ્ય છે. પણ એ સમય છે, એ કાળ છે, એનું પરિણામ તો સતત છે, એ તો પ્રવાહ રૂપે છે. એટલે એવા પ્રભાવમાં દરેક સમયે અનાદિથી એક એક સમયમાં જે વર્તમાન એનો હતો, એવા વર્તમાનની અંદર એને જ્ઞાન તો કર્યું છે. એ દરેક વખતે એનો જે વર્તમાન હતો તે વખતે એને જ્ઞાન કર્યું છે, પણ એમાં જ્ઞાન કોનું કર્યું? એ પરલક્ષે એ જ્ઞાન કરવા વાળો થયો, એને આત્માનું જ્ઞાન કર્યું નહીં. એવા એ અનંત વર્તમાન એના ચાલ્યા ગયા, અને એ દરેક વર્તમાનમાં એ સ્વને છોડીને પરલક્ષી થયો, પરનું જ્ઞાન કરવા વાળો થયો. હવે અહીંયા વાત સમજાવવી છે કે હવે આ એક સમયમાં વર્તમાનમાં તું તારા જ્ઞાનના ઉપયોગને સ્વરૂપ તરફ વાળી દે અને એનું જ્ઞાન કર. પછીના સમયમાં પણ એનું જ જ્ઞાન કર, પછીના સમયમાં પણ એનું જ જ્ઞાન કર, પછીના સમયમાં પણ એનું જ્ઞાન કર. તારો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે. તું જ્ઞાન કરવા માટે સમર્થ છો, એ તારી સ્વભાવગત ક્રિયા છે, એમાં કાંઈ નવીન નથી, અને એ તું કરતો જ આવ્યો છે. ફરક એટલો કરવો છે કે એની દિશા બદલવાની છે. જ્ઞાન પરનું લક્ષ્ય કરી રહ્યું છે, એની દિશા બહારમાં છે, એને અંતર તરફ વાળવી છે. આટલું જ કરવાનું છે. ગુરુદેવ બહુ સરસ રીતે આ વાતને ઘણી જગ્યાએ સમજાવે છે, વારંવાર આ વાતને સમજાવી છે. આવી અદભુત સમજ છેલ્લા કેટલાય કાળમાં કોઈએ બહાર લાવી હોય તો એકમાત્ર ગુરુદેવે જ આ વાત બહાર લાવી છે. મહાપુરુષોએ ઘણાએ પ્રવચનો આપ્યા, ઘણી વાતો કરી છે, ભૂતકાળમાં ઘણી વાતો થઈ છે, એમાંની કેટલી વાત આપણને અત્યારે પ્રાપ્ત છે. માત્ર ગુરુદેવના પ્રવચનો જ આ સ્પષ્ટતા કરવા માટે આપણને પ્રાપ્ત છે, અને એવા પ્રવચનોમાંથી આ વાતને આપણે પકડવાની છે, સમજવાની છે અને સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે. આવો અમૂલ્ય ખજાનો મળ્યો છે, એને વેડફી ન દેશો પ્રભુ. એલેમાં 2 વર્ષ પહેલા પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીની જન્મ જયંતિ ઉજવાઈ એ વખતે $15માં 9,000 પ્રવચનોની DVDનો સેટ હસમુખભાઈએ ત્યાં બધાને વહેંચ્યો, અને ઘણા લોકોએ એ સેટ લીધો. મારે બધાને કહેવું છે કે પ્રભુ, એ 2 વર્ષ થયા અને 9,000માંથી તમે 900 પ્રવચન સાંભળ્યા કે નથી સાંભળ્યા? કેટલા સાંભળ્યા? એ અમૂલ્ય ખજાનો છે પ્રભુ, એમાંથી આ આવેલી વાત છે. અમને તો એનાથી ખૂબ લાભ થયો છે, અમે ખૂબ એની અનુમોદના કરીએ છીએ. અહીંયા પ્રવચન રત્નાકરની અંદર એ ખજાનામાંથી વાત લેવામાં આવી છે. એ અઢળક ખજાનામાંથી આ થોડીક વાત લીધી છે, એ પણ કેવી છે, કેવી અદભુત વાત છે, હૃદયને સ્પર્શે એવી વાત છે. ગુરુદેવ કહે છે કે શુદ્ધ તત્વની ઉપલબ્ધિથી આ રાગના સમૂહનો વિલય થાય છે, અને એનો એમ વિલય થતા એટલે રાગ હવે ઉત્પન્ન ન થતા સંવર થાય છે, અને સંવર થાય છે ત્યારે એ જ્ઞાન ઉત્પન્ન થાય છે, એ જ્ઞાન ઉદયમાં આવે છે. અને એને વધારે સમજાવતા ગુરુદેવ કહે છે કે જ્ઞાન સ્વભાવી જે આત્મવસ્તુ છે એમાં વર્તમાન જ્ઞાન પરિણતિ વડે સ્થિર થતા જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું જ્ઞાન ઉદય પામ્યું. વર્તમાન જ્ઞાન પરિણતિ વડે સ્થિર થતા જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું જ્ઞાન ઉદય પામ્યું. જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું એટલે કે પોતાના સ્વરૂપમાં જ હવે સ્થિર થયેલ એનું જ જ્ઞાન કરનારું જ્ઞાન ઉદય પામ્યું. જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું જ્ઞાન ઉદય પામ્યું એટલે કે શુદ્ધતા પ્રગટ થઈ. રાગમાં એકાગ્રતા હતી, રાગમાં જ્યારે એકાગ્રતા હતી ત્યારે અશુદ્ધતા હતી, એ વખતે અશુદ્ધતા પ્રગટ થતી હતી. હવે રાગ ઉત્પન્ન થતો જ નથી એટલે હવે રાગથી ભિન્ન પડીને જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થતા શુદ્ધતા પ્રગટ થઈ. આ સંવર અને આ જ ધર્મ છે, આ જ મોક્ષનો માર્ગ છે. એવી અદ્ભુત વાત કરી દીધી છે. આગળ કહે છે કે હવે આત્મામાં નિશ્ચળ થઈ ઉદય પામેલું તે જ્ઞાન કેવું છે, આ જ્ઞાન ઉદય પામ્યું તે કેવું છે. તો કહે છે કે બિભ્રમત પરમમ તોષમ, તે જ્ઞાન પરમ સંતોષને અર્થાંત પરમ અતિન્દ્રિય આનંદને ધારણ કરે છે. જ્ઞાનની લક્ષ્મી પ્રગટ થતા સાથે અતિન્દ્રિય આનંદ પ્રગટ થયો એમ કહે છે. જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મામાં એકાગ્ર થતા પ્રગટ થયેલું જ્ઞાન અતિન્દ્રિય આનંદને ધારણ કરે છે. એમાં તો આનંદ 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 ઉછળી રહ્યો છે. રાગથી ભિન્ન થયો એટલે દુઃખથી જુદો પડ્યો, દુઃખથી ભિન્ન થયો. રાગ ગયો એટલે દુઃખ ગયું અને ત્યારે પર્યાયમાં સુખ અને આનંદની છોડો ઉછળે છે. આગળ પાના નંબર 445 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે વળી કેવું છે તે જ્ઞાન કે અમલ આલોકમ, કે જેનો પ્રકાશ નિર્મળ છે, જેમાં રાગના મેલનો ભાગ નથી, જેમાં રાગની ભેળસેળ નથી. રાગથી ભિન્ન પડેલા જ્ઞાનનો પ્રકાશ રાગ રહિત નિર્મળ છે. ભાઈ, જ્ઞાન જ્ઞાનમાં આત્મામાં સ્થિત થાય એ જ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. અને એ કેવી રીતે થાય તો કહે છે કે પરથી ખસ અને સ્વમાં વસ, એટલું ટૂંકું ને ટચ એટલું બસ. પરથી ખસ સ્વમાં વસ ટૂંકું ને ટચ એટલું બસ. છ ઢાળામાં પણ એમ જ કહ્યું છે કે લાખ બાત કી બાત યહી નિશ્ચય ઉર આનો, નિશ્ચય ઉર આનો, નિશ્ચયને હૃદયમાં લાવો. નિશ્ચય શું છે? પોતાનું ત્રિકાળ ગ્રાહક સ્વરૂપ છે એને ઉરમાં લાવો અને અંતરમાં લાવો. તોરી સકલ જગ કંદ ફંદ નિજ આત્મ દ્યાવો. વાહ, કેટલી સુંદર વાત કરી છે. તોડીને બધા જ વિકલ્પોને આત્માને ધ્યાવો. જન્મ મરણથી રહિત થવાનો આ જ ઉપાય છે, બાકી તો બધા થોથા છે. પરમાત્મા પ્રકાશમાં આવે છે કે જે રાગને ઉપાદેય માને છે, શુભ ભાવને ઉપાદેય માને છે, શુભ ભાવ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય એવી ઊંધી માન્યતામાં રહ્યો છે, તે પોતાના શુદ્ધ આત્માને હેય માનનારો મિથ્યા દ્રષ્ટિ છે. શુભ ભાવને ઉપાદેય માને છે એનો અર્થ શું થયો? કે શુદ્ધ આત્માને એ હે માને છે, અથવા તો બીજી રીતે કહીએ તો શુદ્ધ આત્માનો એને અનાદર છે. એને આદર શુભ ભાવનો થયો એટલે એને શુદ્ધ ભાવનો અનાદર છે. અને એવા શુદ્ધ ભાવના અનાદર વાળા મિથ્યા દ્રષ્ટિ છે. અને જે શુદ્ધ આત્મ સ્વભાવને ઉપાધે માને છે એને રાગ હે છે, એને રાગનો અનાદર છે અને એ જ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. ગુરુદેવ કહે છે, કરુણા કરીને કહે છે, કરીએ જીવ, કોઈ પુણ્યના યોગે આવું મનુષ્યપણું મળ્યું તેમાં વળી ધર્મ સમજવાના ટાણા મળ્યા, આ બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ, આ શાસ્ત્ર પ્રાપ્ત થયા, આ પ્રવચનોની સીડી મળી, આ સમય મળ્યો, આવા ટાણે પણ આ નહીં સમજે તો પછી 84 લાખ યોનિમાં તારા જન્મ થશે અને એવા અવતારમાં ઝૂલા ખાઈને ક્યાંય નિગોદમાં ચાલ્યો જઈશ. 2000 સાગરો પમનો ત્રસ્કાળ પૂરો થતા ભાઈ ફરી પાછો ઇતર નિગોદમાં ચાલ્યો જઈશ. દુનિયા ભલે આ ચીજ માને કે ન માને, એમાં બહુમતીની જરૂર નથી. સમ્યક્ત્વ તો કોઈ વિરલાઓને જ થાય. સમ્યક્ત્વનો વિચાર કોઈ લાખોમાં એકને આવે અને એવા લાખોમાં એક એવા બીજા લાખને ભેગા કરીએ, એમાંથી કોઈ એકને જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. બીજા બધાને એ પ્રાપ્ત થવું પણ ઘણીવાર તો ઘણું દુર્લભ થઈ પડે છે. સમ્યક્ત્વનો મહિમા આવે, પોતાના સ્વરૂપનો અનુભવ કરવાની વાત સમજાય અને એ ભણી એ પગલા માંડે, એ કરવા જેવું છે. દુનિયા ભલે આ ચીજને માનતી હોય કે ન માનતી હોય, ભાઈ એનું વિચારતું ન કરીશ. એની દુનિયા પ્રશંસા કરે કે નિંદા કરે, એની સાથે તારે શું કામ છે? તું તારું કર ને ભાઈ. ગુરુદેવે તો ખૂબ કરુણા કરીને વાત કરી છે. હવે શ્લોકની વાત કહેતા છેલ્લા પેરેગ્રાફમાં આગળ કહે છે કે વળી તે જ્ઞાન કેવું છે? તો કે અમ્લાનમ, અમ્લાન છે. ક્ષયોપશમિક જ્ઞાનની માફક એ કરમાયેલું નિર્બળ નથી. આ છેલ્લી વાત લીધી. કેવળ જ્ઞાન નિર્બળ નથી, પણ સર્વલોકાલોકને જાણનારું છે. જો કેવળ જ્ઞાન થાય છે તો કંઈક સર્વલોકાલોકને જાણવાનો એને વિકલ્પ આવતો નથી, એ તો વિકલ્પ રહિત થયા છે. સર્વલોકાલોક એ જ્ઞાનમાં જણાઈ જાય એવું એ ઉત્કૃષ્ટ જ્ઞાન છે, એ નિર્મળ છે. એ જ્ઞાનની નિર્મળતાને દર્શાવવી છે એટલે એમ કહેવામાં આવે છે કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન કેવળ જ્ઞાન પ્રગટ થયા પછીથી સર્વલોકાલોકને જાણે છે. પ્રભુ એ તો પોતે પોતાના સ્વરૂપને જ જાણે છે, એને જ અનુભવે છે, એમાં જ રહ્યા છે. પણ એ જ્ઞાનની નિર્મળતા, એ જ્ઞાનની શક્તિ, એ જ્ઞાનના સામર્થ્યને બતાવવું છે એટલે એમ કહેવાય કે એની એક સમયની પર્યાય લોકાલોકને જાણી લે, લોકાલોકના સર્વ પદાર્થોની ત્રણેય કાળની પર્યાયને જાણી શકે એવું એ અદભુત જ્ઞાન છે. આગળ કહે છે કે વળી તે કેવું છે? એકમ, એક છે. એટલે કે ક્ષયોક્ષમમાં જે ભેદ હતા તે ક્ષાયિક જ્ઞાનમાં ભેદ નથી. હવે સર્વકર્મ થી રહિત થયો છે. અઘાતી કર્મ હજી સત્તામાં પડ્યા છે તો ભલે પડ્યા, પણ 4 ઘાતી કર્મોનો ક્ષય થયો છે અને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે. એટલે એ જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એનો ક્ષય થયો છે અને 13મા ગુણ સ્થાનની દશા છે, કેવળ જ્ઞાન પ્રગટ થયું છે. એવા એ જ્ઞાનમાં કોઈ ભેદ નથી અને હવે એ જવાનું નથી, એ શાશ્વત રહેવાનું છે. જેનો ઉદ્યોગ શાશ્વત છે તેવું એ કેવળ જ્ઞાન છે અને એવું એ કેવળ જ્ઞાન જે પ્રગટ્યું તે અવિનશ્વર છે, એ આનંદદાયી છે, એ પરમ સુખ છે. ગુરુદેવ કહે છે કે જુઓ, આ સંવરનો ક્રમ, પરના ભેદ અભ્યાસથી આત્માની પ્રાપ્તિ થઈ તે પ્રથમ સંવર થયો અને આત્મલિનતા ક્રમે વધારી પરિપૂર્ણ લિનતા થતા પૂર્ણ શુદ્ધતા સહિત કેવળ જ્ઞાન પ્રગટ થયું. ચૈતન્ય જ્યોતિનો શાશ્વત એકરૂપ ઉદ્યોત રહે તેવું જ્ઞાન પ્રગટ થયું અને આવું થયું એ પૂર્ણતાની પ્રાપ્તિ થઈ. એટલે હવે અધિકારની સમાપ્તિ કરતા કહે છે કે આ રીતે સંવરનો જે વેશ હતો એ ભજવીને સંવર બહાર નીકળી ગયો. આના ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ સમજાવે છે કે રંગભૂમિમાં સંવરનો સ્વાંગ આવ્યો હતો, તેને જ્ઞાને જાણી લીધો તેથી તે નૃત્ય કરી બહાર નીકળી ગયો. લ્યો, સંવરનો ભેખ આવ્યો તે મોક્ષ થતા બહાર નીકળી ગયો. અને પંડિતજીએ જે કાવ્ય કહ્યું છે, ભેદ વિજ્ઞાન કલા પ્રગટે તબ શુદ્ધ સ્વભાવ લહી અપનાહી, રાગ દ્વેષ વિમોહ સબહી ગલી જાય, ઇમય દુઃખ કર્મ રૂકાહી, ઉજ્જવલ જ્ઞાન પ્રકાશ કરઈ બહુતોષ ધરઈ પરમાત્મ માહી યો મુનિરાજ બલી વિધિ વિધારત કેવલ પાય સુખી શિવ જાહી. એને સમજાવતા ગુરુદેવ કહે છે કે આ કાવ્યમાં પંડિત શ્રી જયચંદજીએ આખો સંવર અધિકાર સંક્ષેપમાં કહી દીધો. ચોથે ગુણ સ્થાને સંકિતિને ભેદ જ્ઞાન કલા પ્રગટે છે. પરથી બિંડ પડતા પવિત્ર સ્વભાવની પ્રાપ્તિ થાય છે, રાગ દ્વેષ અને મિથ્યાત્વ નાશ પામી જાય છે અને તેથી દુષ્ટ કર્મ રોકાઈ જાય છે. ત્યાં ઉજ્જવલ જ્ઞાન પ્રકાશ થતા પરમાત્મામાં આત્મામાં પ્રચુર અતિન્દ્રિય આનંદ પ્રગટે છે. મુનિરાજ આ રીતે ભેદ વિજ્ઞાનની ભાવના વડે અતિન્દ્રિય આનંદને ધારણ કરી ક્રમે કેવળ જ્ઞાન ઉપજાવી પરમ સુખમય મોક્ષને પામે છે. બહુ સરસ રીતે આખો અધિકાર અને એમાં છેલ્લો કળશ ગુરુદેવે સમજાવ્યો. આ પ્રમાણે કુંકુંદાચાર્ય દેવ રચિત સમયસારનો આ સંવર અધિકાર અને એના ઉપરની આત્મખ્યાતિ ટીકા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના એના ઉપરના પ્રવચન અહીંયા પૂરા થયા. આ છેલ્લા કળશ ઉપરના ગુરુદેવના 19મી વખતના પ્રવચન સાંભળવા માટે મારી ખાસ સૌને ભલામણ છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછી નવો અધિકાર શરૂ થશે. હવે સમયસારજીની સ્તુતિ તથા સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતિ દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય પ્રાભૂત તણે ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુરા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા, વ્યવહારના ભેદભા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની, સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો, સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો. તું પ પંથ મુક્તિતણો સુણે તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આળસે સૌ તું રીજતા સકલ જ્ઞાયક દેવ રીજે બનાઉં પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી
સુખધામ અનંત સુસંત ચરી